बिन्दुसंयोक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलं मंगलं वेतरागश्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या कक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं। श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 8 मई 2016। श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 753 नो अपनो स्वाध्याय चालू छे। प्रथम स्तवन में भगवान में वृत्ति लीन थवा रूप हर्ष बताव्यो, पण ते वृत्ति अखंड अने पूर्णपणे लीन थाय तो ज आनंद घन की प्राप्ति थाय। जेथी ते वृत्तिना पूर्णपणानी इच्छा करता छता आनंद घन बीजा तीर्थंकर श्री अजितनाथनी स्तवना करे छे। जे पूर्णपणानी इच्छा छे ते प्राप्त थवामां जे जे विघ्न दीठा ते संक्षेपे भगवान ने आनंदगंजी आ बीजा स्तवन में निवेदन करे छे। अने पोतानो पुरुषत्व मंद देखी खेद खिन्न थाय छे एम जणावी पुरुषत्व जागृत रहे एवी भावना चिंतवे छे। कृपाळु देवे आनंदगणनी 24 ऊपर एना अर्थ समझावा माटे कलम चलावी छे। कृपाळुदेवनी दृष्टिमां आनंदगणनी 24 साधक माटे अत्यंत महत्वनी छे। एनाथी परमार्थ दृष्टि प्राप्त थाय छे। साधक परमार्थनी यात्रा करे अने परमार्थनी दृष्टि न होय तो ये क्या चाले, एनी गति कई दिशा में थाय, जाव होय क्यांय अने निकले क्यांय। जेनी पासे लक्ष्यनी दृष्टि नथी, पोताना गंतव्यनी दृष्टि नथी, पोतानी मंजिलनी दृष्टि नथी, ए यात्रा में गम्मे तेटली गति पकड़े जोर लगावे परंतु पहुंचे क्या। कृपाळु देवे एटला माटे मुमुक्षुओने भलामण करी के आ आनंदगण 24 कंठस्थ करजो, એના અર્થનું વિવરણ સમજજો. અને એટલો બધો ભાવ આવ્યો એટલે પોતે અર્થ લખવાનું શરૂ કર્યું. પરંતુ ટૂંકું આયુષ્ય અને શીઘ્ર મોક્ષ ગતિ તરફનું એમનું પ્રયાણ, એટલે આ બધું પૂરું ન થઈ શક્યું. એક સ્તવન પૂરેપૂરું લખાયું, એના પહેલાંની એની ભૂમિકા બધી બહુ સરસ રીતે સમજાવી કે જીન પ્રતિમાનું શું મહત્ત્વ છે, પરમાત્માની પ્રતિમાની પૂજા એનાથી સ્વસ્વરૂપની જ પૂજા થાય છે અને સ્વસ્વરૂપની પ્રાપ્તિ થાય છે, એ મહત્ત્વ કહીને અરિયંત પદનું મહત્ત્વ સમજાવ્યું. ત્યાર પછી ઋષભદેવ સ્વામીને સ્તવનની અંદર શરૂઆત સાધનામાં પ્રેમથી કરવાની, પ્રભુ પ્રત્યે પ્રીતિ, પ્રભુના ધર્મ પ્રત્યે પ્રીતિ, પ્રભુના પ્રતિનિધિ સ્વરૂપ એવા ગુરુ પ્રત્યે પ્રીતિ. જ્યાં સુધી આ દેવગુરુ ધર્મનો ત્રિયોગ સાધકને પ્રાપ્ત ન થાય યથા યોગ્ય રીતે, ત્યાં સુધી યાત્રા આગળ વધતી નથી. પહેલું સ્તવન તો આપણને સમજાવ્યું કે એવી પ્રીતિ કરવી એવા પાત્ર સાથે કરવી કે જે પ્રીતિ કર્યા પછી એ પાત્ર કદી રીઝે નહીં, સાથ છોડે નહીં, આપણાથી જુદો ન પડે. આપણે કદાચ અટકી જઈએ, કેમકે આપણી છદ્મસ્તતા છે, આપણી અપૂર્ણતા છે. આપણે ભગવાનને છોડી દઈ એવું બને, પણ અહીંયા સમજાવે છે કે જો તે પ્રભુ સાથે પ્રીતિ કરી હશે તો પ્રભુ હવે તને નહીં છોડે. ક્યાં સુધી? જ્યાં સુધી તને પ્રભુપદની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી પ્રભુ તને નહીં છોડે. તો પ્રેમ એની સાથે જ કરજો, પ્રીતિ એની સાથે જ કરજો કે જે પૂર્ણ તત્વ હોય, પરમ તત્વ હોય, જેનું એક લક્ષણ છે કે રિઝ્યો સાહેબ સંગન પરિહરે ભાંગે સાદી અનંત. આ સાહેબ સાથે પ્રેમ કર્યા પછી એ ક્યારેય પોત સંગ છોડશે નહીં, ભક્તને ડૂબવા નહીં દે. આવી પ્રકારની પરમાત્મા સાથેની પ્રીતિ, પરમ તત્વ સાથેની પ્રીતિ, એનું અદ્ભુત શાસ્ત્ર આપણને સમજાવે છે. પ્રભુની પ્રતિમા એ પ્રભુનું અરિયંતનું સ્વરૂપ છે, સહયોગી પરમાત્મા છે, અને સહયોગી પરમાત્માના સ્વરૂપની પૂજા કરવાથી પોતાના સ્વરૂપની જ ઝાંકી થાય છે અને ધીરે ધીરે પ્રાપ્તિ થાય છે. ત્યાં સુધી તો જીવ ધૂંધળો થઈને અટવાયા કરે છે, નથી એને પોતાનું સ્વરૂપ ખબર, નથી એને પરમાત્માના સ્વરૂપની ખબર. શું કરશે? મતી કલ્પના સિવાય એની પાસે કંઈ બીજો વિકલ્પ નથી, એ કલ્પના મહારાજ છે. એટલે પ્રભુ પ્રતિમાની સુંદર વાત મૂકી અને બીજા સ્તવનની અંદર સરસ કહે છે, પહેલા સ્તવનમાં ભગવાનમાં વૃત્તિ લીન થવાનો હર્ષ પ્રગટ કર્યો, ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત એ. ઓહો, ચિત્તની પ્રસન્નતા થઈ. કોઈ પણ સાધના, કોઈ પણ અનુષ્ઠાન, કોઈ પણ ક્રિયા, એની સફળતાની નિશાની શું? તો કે ચિત્તની પ્રસન્નતા થાય. તે સામાયિક કરી અને મન અશાંત થયું, સ્વાધ્યાય કર્યો અને મન અશાંત થયું, યાત્રા કરવા ગયો અને અશાંત થઈને આવ્યો. ગીતામાં ભગવાને કહ્યું, અશાંતસ્ય કુતો સુખમ. અશાંતને વળી સુખ ક્યાંથી હોય? તો ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય એ સફળતાની નિશાની છે, સફળતાનું લક્ષણ છે. માળા કરીએ, દર્શન કરીએ, વ્રત કરીએ, નિયમ કરીએ, જાપ કરીએ, સ્વાધ્યાય કરીએ, સત્સંગ કરીએ, વયાવચ કરીએ, સજ્જનોની, સાધુ સાધ્વીની, ગુરુજનોની, ચિત્તની પ્રસન્નતા હોવી જોઈએ. આ ક્યાં આવ્યું ને આ ક્યાં કર્યું ને માથે કંટાળો આવી ગયો ને અનેક પ્રકારના ઉદ્વિગ્ન મન થઈ ગયું. આ ઉદ્વિગ્ન મન એ આખી ક્રિયા નિષ્ફળ કરે છે. અરે સાધુ થયો અને સાધુપણામાં દીક્ષા લીધી, સર્વસંગ પરિત્યાગ કર્યો અને પ્રસન્નતા ન આવી તો ક્યાં આવી ભરાણા, ક્યાં આવા બધું થઈ ગયું? જુઓ, ક્યાંય નથી કાંઈ સગવડતા, નથી કાંઈ. આ તે જેણે ચિત્તની પ્રસન્નતા ગુમાવી એણે પોતાની સાધના ગુમાવી. જો ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થતી ન હોય તો પરાણે એવા સાધનાના ક્રિયામાં જવું નહીં. પૂરેપૂરી સ્વસ્થતા સાથે જવું, પૂરેપૂરી પોતાની શાંત ભૂમિકા સાથે જ સાધના કરવી કે જેથી કરીને સાધના કર્યા પછી પોતાની ચિત્તની પ્રસન્નતા વધવી જોઈએ, ઘટવી ન જોઈએ. ઉદ્વિગ્નતા આવે, ઉદ્વેગ આવે, ખેદ થાય, મારે તો કરવું નહોતું ને ફલાણાએ કીધું ને આ કર્યું, આ ક્યાં ભરાઈ ગયા. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત એ. કપટ રહિત થઈ આત્મ અર્પણા રે, આનંદ ગણપદ રે. કેવી વાત મૂકી છે એક નાની નાની કડીની અંદર પ્રભુ, કેવા ભાવ મૂકે છે આનંદ ગણજી જેવા અવધૂત. એક જ કપટ રહી ભગવાનની ભક્તિ કરો ત્યારે કપટ નહીં રાખો. સંસારની વાતો બધી કપટ છે, સંસારની ઈચ્છા આકાંક્ષા આશંસા, લૌકિક સુખ, લૌકિક સગવડતા, લૌકિક સાધન, આ બધી કપટની વાતો છે. કેમ કે સંસાર એ વ્યવહાર પ્રપંચ છે. કપટ રહિત બનો. આ દુનિયામાં કંઈ જોતું હોય તો ભક્તિ કરવાની જરૂર નથી. આ દુનિયાની કોઈ સુખ સગવડતા જોતી હોય, પોતાની બધી ઈચ્છા આકાંક્ષાને બધી પૂરું કરવું હોય, પોતાની અભરખા તૃષ્ણા વાસના, તો તારે પ્રભુના મંદિરે જવાની જરૂર નથી, સદગુરુનો બોધ લેવાની જરૂર નથી. સંસારનું કાર્ય કર્યા કર, એમાં છે કપટ કર, માયા કર, બધું કર, જૂઠ લૂંટ અનીતિ, આ બધું સંસારના ક્રમ છે, એમાં તને સંસારની ઈચ્છાની પૂર્તિ થશે. પણ પ્રભુની પ્રાપ્તિ કરવી છે તો કપટ રહિત થઈ, નહીં તો આ પ્રસન્નતા આવશે જ નહીં. નામ માટે, પ્રસિદ્ધિ માટે, સત્કાર માટે, પૂજા માટે, મનાવવાની કામના માટે, સારું દેખાડવા માટે, ધાર્મિક દેખાડવા માટે, આવા કોઈ પણ લૌકિક હેતુ તુચ્છ છે આ તો બધા. એ બતાવવા માટે કંઈ પણ જો તું કાર્ય કરીશ તો એનાથી તને ખેદ ઉત્પન્ન થશે. ધર્મની પહેલી ભૂમિકા પહેલી દ્રષ્ટિમાં કીધું, અભય અદ્વેષ અખેદ. ખેદ ન થવો જોઈએ ધર્મ ક્રિયાની અંદર, ખેદ નહીં થવો જોઈએ. ખેદ થાય તો સમજી લઉં કે આપણી ભૂમિકા બરોબર નહોતી, આપણે જોઈએ તેવી કાળજી લીધી નહીં. કંઈ પણ આપણે અનુષ્ઠાન કરીએ સાધનાનું, એટલે ભગવાને કહ્યું કે પહેલા મંગલાચરણ કર. મંગલાચરણ કરવાથી મગજની અંદર જે સંસારના ભાવો છે, તોફાન છે, એ તોફાન ચાલ્યા જાય, મન શાંત બને, પ્રભુને અર્પણ થાય. પ્રભુને અર્પિત થયેલું ચિત્ત આ ચોખ્ખું બને છે. ચોખ્ખા મનથી પછી સાધના કરવી, જેટલી થાય એટલી કરવી, જેટલી અનુકૂળતા હોય એટલી કરવી. પહેલા સ્તવનમાં વૃત્તિમાં લીન થવાનું હર્ષ બતાવ્યો, એ ભગવાનની ભક્તિમાં લીન થયો અને એનો અર્થ હર્ષ થયો એને કે ચિત્ત પ્રસન્ન એને હર્ષ થયો. પણ તે વૃત્તિ અખંડ અને પૂર્ણપણે લીન થાય તો જ આનંદઘન પદની પ્રાપ્તિ થાય. એકવાર હર્ષ થઈ ગયો, એક સાધના કરી, એમાં આનંદ આવી ગયો, વૃત્તિની લીનતા થઈ કે આજ તો મારો સરસ જાપ એવો સરસ થયો કે મારી બધી જ વૃત્તિઓ એમાં જ સમાઈ ગઈ, બહુ સરસ. પણ જ્ઞાની કહે છે કે એ વૃત્તિ અખંડ અને પૂર્ણપણે લીન થાય. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ. વૃત્તિની અખંડતા જોઈએ અને પૂર્ણપણે પ્રભુમાં લીન થાય. એટલે હવે બીજું પગલું બતાવે છે. પહેલું પગલું પ્રભુની પ્રભુમાં પ્રભુની ભક્તિમાં વૃત્તિની લીનતા થવી અને પ્રસન્નતા થવી. બીજું કહે છે કે એ વૃત્તિ અખંડ રહે, સ્થિર રહે અને પૂર્ણપણે લીન થાય તો જ આનંદઘન પદની પ્રાપ્તિ થાય. એટલે હવે એ વૃત્તિના પૂર્ણપણાની ઈચ્છા કરતા આનંદઘનજી બીજા અજિતનાથ સ્વામીના સ્તવનની કરે છે. બીજા કે હવે મને જે વૃત્તિ ઉત્પન્ન થઈ છે પ્રભુ પ્રત્યે, એની અખંડતા આવે, એની પૂર્ણ લીનતા આવે. આ લીન થાય છે, પાછો હું સંસારમાં લીન થઈ જાઉં છું. એટલે કહે છે કે એને પૂર્ણપણાની ઈચ્છા છે અને તે પૂર્ણપણું પ્રાપ્ત થવામાં જે જે વિઘ્ન આનંદગંજીને લાગે છે કે પ્રભુ તારી ભક્તિમાં પૂર્ણપણે લીન થવામાં જે વિઘ્નો નડે છે એ આ બીજા સ્તવનમાં એ નિવેદન કરે છે. અને પોતાનું પુરુષત્વ મંદ દેખીને, આત્મા એટલે પુરુષ, પુરુષ એટલે આત્મા, પોતાનું પુરુષત્વ મંદ દેખે છે કે ગમે તેમ કરીએ, પુરુષ એટલે પુરુષાર્થ, એ મારો પુરુષાર્થ એને પોતાને મંદ લાગે છે એમ જણાવીને કહે છે કે એ પુરુષત્વ જાગૃત રહે એવી ભાવના રાખી અને બીજા અજિતનાથ સ્વામીનું સ્તવન કરે છે. સ્તવનની પહેલી ગાથા છે, પંથેડો નિહાળું રે બીજા જીન તણો રે, અજિત અજિત ગુણ ધામ, જેણે તે જીત્યા રે તેણે હું જે તિયો રે, પુરુષ કિશું મુજના, પંથળો નિહાળું રે બીજા જીન તણો રે. અદ્ભુત વાત, ગેયે ગાઈ શકાય, હૈયે રમે એવા શબ્દોમાં, એવા ઢાળમાં આનંદગંજીએ રચના કરી છે. ઘણા ઘણા ગીતો યાદ રાખીએ છીએ, સિનેમાના ને બહારના ને ટાયલા ને લગ્નના ને સાંજીના ને નવરા નથતા તો રડવું પડી પાડીને ગાય છે. અપાસરામાં ગયો હોય કે કોઈના લગ્નમાં ગયો હોય તો આમ, પણ પ્રભુની ભક્તિમાં ક્યારેય ઉમંગ આવતો નથી. આવી જ્ઞાની પુરુષોની રચના, અદ્ભુત રચના, એ રચનામાં ક્યારે લક્ષ જતું નથી. એ કહે છે, હે સખી, આનંદગંજી પોતાની વૃત્તિ સાથે જ વાત કરે છે, સંવાદ કરે છે. જેમ પેલામાં એણે પોતાની સાથે જ સંવાદ કર્યો કે હે સખી, પતિ તો એવો શોધવો જોઈએ કે જે આપણને છોડે નહીં, પતિને મળવાના ઉપાય શું છે એ બતાવ્યા. હે સખી, બીજા તીર્થંકર એવા અજિતનાથ ભગવાને પૂર્ણ લીનતાનો માર્ગ દર્શાવ્યો છે, તે અર્થાત જે સમ્યક ચરણરૂપ માર્ગ પ્રકાશ્યો છે તે જોઉં છું તો અજિત એટલે મારા જેવા નિર્મળ વૃત્તિના મુમુક્ષુથી જીતી ન શકાય એવો છે. બીજા જિનેશ્વરનો જ્યારે માર્ગનો વિચાર કરું છું ત્યારે એટલો બધો માર્ગ એનો છે, અજિત છે, એટલે મારા જેવા મુમુક્ષુ તો પાછા પડી જાય. આનંદગંજી કહે છે કે અમે તો પાછા પડી જઈએ, ન જીતી શકાય એવું અજિત ભગવાનનું નામ છે, એણે આવો માર્ગ આપ્યો છે. સમ્યક ચરણ, જેવું શ્રદ્ધા, જેવું જ્ઞાન, એવું જ આચરણ, એમાં ક્યાંય ભેદ નહીં. તનથી મનથી વચનથી એકરૂપતા, એને કહેવાય સમ્યક ચરણ. એ આપ્યું છે એ તો સત્ય છે, કારણ કે મોટા પરાક્રમી પુરુષો કહેવાય છે. તેનાથી પણ જે ગુણના ધામરૂપ પંથનો જય થયો છે, તે ભગવાને જય કર્યો છે, અને એને એનું નામ અજિત નામ સાર્થક છે. અજિતનાથ ભગવાન અજિત, જે કોઈથી જીતાયા નહીં, એવા એ માર્ગને, અનંત ગુણના ધામરૂપ તે માર્ગને જીતવાથી ભગવાનનું ગુણધામ પણ સિદ્ધ છે. ભગવાનનું નામ તો અજિત છે એ બરાબર છે, કે એણે તો ગુણનું ધામ છે એ જીતી લીધું છે, દોષને પરાસ્ત કર્યા છે અને ગુણને ઉત્પન્ન કર્યા છે, એનું ગુણધામ પણ સિદ્ધ છે. હે સખી, પણ મારું નામ પુરુષ કહેવાય છે તે સત્ય નથી. અજિતનાથનું નામ સાચું છે, પણ મારું નામ જો હું મને પુરુષ કેવડાવતો હોઉં, આત્મા પ્રકૃતિને પુરુષ સાંખ્ય દર્શનનો શબ્દ છે. પુરુષ એટલે આત્મા અને પ્રકૃતિ એટલે આ બધી જીવની કર્મ પ્રકૃતિઓ, સત્વ રજસ તમસ એ પ્રકૃતિઓ છે. ભગવાનનું નામ અજિત છે જેમ કે તદ્રુપ ગુણને લીધે છે, પણ તેમ મારું નામ તદ્રુપ ગુણને લીધે નથી. ભગવાનનું નામ અજિત છે તો જેવું નામ છે એવા જેના ગુણ છે, પણ મારું નામ નામને ને ગુણને કાંઈ મેળ પડતો નથી. અહીંયા તો નામ હોય લક્ષ્મીનંદન અને હોય ભિખારી, નામ હોય સુલોચના ને આંખે આંધળી હોય. અહીંયા જગતના વ્યવહારમાં નામને અને ગુણને કોઈ મેળ નથી. પરમાર્થમાં જેવું નામ છે તથા પ્રકારે ગુણો છે, અને એ ગુણોનો એવો પ્રભાવ છે. શાંતિનાથ નામ છે તો શાંતિ પ્રસરાવે, શાંતિના દાતા એવો એનો ગુણ છે. વર્ધમાન નામ છે તો વૃદ્ધિ થાય, ગુણોની વૃદ્ધિ, સુખની વૃદ્ધિ, આનંદની વૃદ્ધિ જીવોની અંદર, તો એનું નામ છે. તો કે છે એ તદ્રુપ ગુણને લીધે નથી, કેમ કે પુરુષ તો તેનું નામ કહેવાય કે જે પુરુષાર્થ સહિત હોય, સ્વ પરાક્રમ સહિત હોય, પરંતુ હું તો તેમ નથી, મારી પાસે નથી પુરુષાર્થ, નથી પરાક્રમ તો નથી. માટે હું ભગવાનને કહું છું કે તમારું નામ અજિત તે તો સાચું છે, પણ મારું નામ પુરુષ છે તે તો ખોટું છે. પુરુષ કિશ્યું મુજ નામ, શું કામ, જે તે જીત્યા રે તેણે હું જીત્યો રે. ભગવાન તેને જે, તે જેને જીતી લીધા છે એણે મને જીતી લીધો છે, હું એનાથી જીતાઈ ગયો છું. રાગ દ્વેષ અજ્ઞાન ક્રોધ માન માયા લોભ આ બધા આંતર શત્રુઓ છે, એને હે પરમાત્મા તે જીતી લીધા છે, અને એ બધાએ ભેગા થઈને મને જીતી લીધો છે. તો તારું નામ તો સાચું, પણ મારું તો, હું તો પુરુષને જીતી લીધો, કાબે અર્જુન લૂંટ્યો એવી સ્થિતિ મારી થઈ છે, કે નામ પુરુષ. અને આવા બધા દુર્ગુણો જે છે, રાગ દ્વેષ અજ્ઞાન ક્રોધ માન માયા લોભ, આ બધાએ મને જીતી લીધો છે. તમે તો અજિત કહેવાને યોગ્ય છો, પણ આ દોષોએ મને જીતી લીધો છે, તો હે ભગવાન મારું નામ પુરુષ છે નું કહેવાય, હું પુરુષ કેવી રીતે કહેવાય, મારામાં પરાક્રમ નથી, મારામાં પુરુષાર્થનું બળ નથી. એટલે માગણી એ કરે છે કે તમારા માર્ગનું સ્વરૂપ મને સમજાવો, તમારા માર્ગનું સ્વરૂપ મને સમજાય, અને મારામાં સ્વપરાક્રમ જાગૃત થાય, પુરુષાર્થની જાગૃતિ થાય. એટલે પેલી કડીની અંદર ભગવાનનું અજિત નામ સાર્થક છે, પોતાને પોતાની વૃત્તિની અખંડતા જોઈએ છે, સ્થિરતા જોઈએ છે, કે જેથી આનંદ ઘનની પ્રાપ્તિ થાય. પ્રભુના પ્રત્યે વૃત્તિની અખંડતા ન રહે, સ્થિરતા ન રહે, તો આનંદગણની પ્રાપ્તિ ન થાય. આ માર્ગ પાર્ટ ટાઈમ જોબ નથી. અધ્યાત્મ છે એ પાર્ટ ટાઈમ જોબ નથી કે મારું બધું કરતાં કરતાં ધંધો ધાપો કુટુંબ પરિવાર વહીવટ આ બધું કરતાં કરતાં આ ધર્મ એ થાય. ધર્મ પાર્ટ ટાઈમ નથી, એ ફૂલ ટાઈમ છે. અને એટલા માટે થઈને એ જ્યારે કરતા હોય ત્યારે સંસારના બીજા કામ કરતા હોય તો પણ ચિત્ત એનું ધર્મમાં હોય. ભલે સંસારના કામો કર્મ વશાત કરે પરંતુ એનું ચિત્ત. આનંદગંજે એક બીજું પદ લખ્યું છે કે મનવા પ્રભુ ચરણે તું ચિત્ત લાવો, તારું ચિત્ત પ્રભુ ચરણે. ઉદાહરણો બધા આપ્યા છે, પનિહારીનું ચિત્ત એની ગાગરમાં છે, ગાય વનમાં જાય ફરતી હોય ચારે દિશાઓમાં એનું ચિત્ત એના વાછડામાં છે, જુગારીને ગમે ત્યાં લઈ જાઓ એનું ચિત્ત જુગારમાં હોય, શરાબીનું ચિત્ત શરાબીમાં હોય અને કામાંધ વ્યભિચારીનું ચિત્ત લંપટતામાં હોય. ભક્તનું ચિત્ત એ રીતે ભગવાનમાં હોય, એ ગમે તે ક્રિયા કરતો હોય ગમે તે વ્યવહાર કરતો હોય. ફૂલ ટાઈમર છે એ ભગવાનનો, પાર્ટ ટાઈમ એ ભક્ત નથી. ભક્ત સંસારમાં હોવા છતાં પણ ભક્ત છે. અનેક ઉદાહરણો આપણી પાસે સંસારમાં મળે છે કે એનો સંસાર એ પણ એક ભક્તિ જ હતી. નરસિંહનો સંસાર શું હતો? ભક્તિ. સાચા ભક્તો બધા પોતાને કર્મ આધીન જે કંઈ કામ આવે એ કરતા હોય પણ એના મનની અંદરની એની લય પ્રભુ પ્રાપ્તિ સિવાય કંઈ ન હોય. વ્યવહારના કામો થતા હોય પરંતુ એની ચિત્તની લય, એનો સૂર કયો છે? સૂર એનો અધ્યાત્મનો છે, ભક્તિનો છે, શૃંગારનો નથી, ભોગનો નથી. વસ્તુ એટલી બધી જોતો હોય વાપરતો હોય ભોગનો લય નથી, દ્રષ્ટિ જુદી છે, ત્યાં એને અધ્યાત્મ છે. તો આ રીતે સાચો જે સેવક છે, સાચો જે ભક્ત છે, એ આ રીતે જીતાય નહીં સંસારના દોષથી સંસારના ભાવથી. એટલે અહીંયા કહ્યું છે કે ભાઈ તમારો માર્ગ જો હું પામું અને સમજું તો સતત અહોરાત્રે મારો ક્ષમાપનાના પાઠમાં પરમ કૃપાળુ દેવે એક શબ્દ મૂક્યો છે, તમ એક પળ પણ તમારા કહેલા માર્ગમાં શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. આ વૃત્તિ જીવનભર સુધી એક જ છે, હવે આનંદઘન પદને પ્રાપ્ત કરવાની, પોતાનું પરમાત્મા પદ જાગૃત કરવાનું, નિજ પદની પ્રાપ્તિ એ જ ધર્મનું લક્ષ્ય છે. એ લક્ષ્ય સાધકનું હવે જતું નથી, હવે પાર્ટ ટાઈમ નથી કે મંદિરમાં આવે સ્વાધ્યાયમાં આવે ત્યારે બધું ભક્તિ ભક્તિ નાન તન બધું અને પાછો ગયો ઘરે બહાર ગયો કે તરત જ પાછો સંસારના કામોની અંદર ચિત્ત લાગી જાય અને પાછો ત્યાં ડુગલી બજાવવા બેસી જાય. નહીં, એ કરતો હોય તો પણ એનું ચિત્ત પ્રભુમાં રહે. આ ભક્તનું સ્વરૂપ છે, એ મેળવવું છે. એટલે બીજા સ્તવનમાં કહે છે કે પ્રભુ તારા માર્ગ મને બતાવો, પંથડો નિહાળું રે બીજા જીનતણો. હવે હું આ તારો પંથ કેવો છે પ્રભુ એ જોવા માટે પ્રયત્ન કરું છું. જો તારો પંથ મને સાચો સ્પષ્ટ નિશંકપણે સમજાઈ જાય તો મારા ચિત્તની વૃત્તિની અખંડતા અને લીનતા તારામાં થઈ જાય. પણ જ્યાં સુધી સમજાયો નથી ત્યાં સુધી તારામાં મારી વૃત્તિ લીન થશે ખરી પણ ટેમ્પરરી, કામ ચલાવ, અખંડ નહીં. કરી વૃત્તિ અખંડ સન્મુખ, જીનેશ્વરના માર્ગને સાંભળો તમે. આ આનંદગન કે છે પ્રભુ તમારો માર્ગ બતાવો મને, હું જોઉં છું પંથડો નિહાળું રે બીજા જીનતણો. એટલા માટે કે મારી વૃત્તિ કંઈક જાગી છે, મેં કંઈક પ્રભુ સાથે પ્રીતિ કરી છે તો હવે એની વૃત્તિની અખંડતા જળવાઈ રહેવી જોઈએ. આ તૂટી જાય છે, પાછી સંસારમાં ચાલી જાય છે, એટલે નથી અખંડ રહેતું અને પૂર્ણપણે લીન થવાતું નથી. તો એ કહે છે મને તારો માર્ગ મારે જોવો છે, પણ એમાં વિઘ્ન કેટલા આવે છે, એમાં આડા અંતરાયો શું છે, એમાં અવરોધ શું છે એની વાત કરે છે. ચરમ નયણ કરી માર્ગ જોવ તારે, ભૂલ્યો સયલ સંસાર, જીણે નયણે કરી માર્ગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર, પંથડો નિહાળું રે બીજા જીન તણો રે. જુઓ વિઘ્ન શું આવે છે. હે સખી, પોતાની વૃત્તિને ઉદ્દેશીને આનંદનનો વાર્તાલાપ આ જ રીતે ચાલે છે. હે સખી, તે માર્ગ પામવાને માટે દિવ્ય નેત્ર જોઈએ. મારે પ્રભુનો માર્ગ જોવો છે, પરમ શક્તિનો માર્ગ જોવો છે, પરમ તત્વને પામવાનો માર્ગ જોવો છે, પરમાત્માને પામવાનો માર્ગ જોઈએ છે. તો કે દિવ્ય નેત્ર જોઈએ. ચર્મ નેત્રે કરીને જોવા છતાં એનાથી તો આ સમસ્ત સંસાર ભૂલો છે. તે પરમ તત્વનો વિચાર થવાને માટે જે દિવ્ય નેત્ર જોઈએ, તે દિવ્ય નેત્રનો નિશ્ચય કરીને વર્તમાન કાળમાં વિયોગ થઈ પડ્યો છે. આ આનંદગંજીએ વિઘ્ન કીધું કે પ્રભુ તારો માર્ગ એ જોવા માટે આ ચર્મચક્ષુ ઉપયોગી થાય એમ નથી. એ ચર્મચક્ષુને વધારે પાવરફુલ બનાવવા માટે હું ચશ્મા લગાવું તોય ઉપકારી થાય એમ નથી. દૂરબીન મૂકું તોય તારો માર્ગ મળે તેમ નથી. ટેલિસ્કોપ મૂકું, અંતરિક્ષ સુધી જોઈ શકીશ પણ ભગવાનનો માર્ગ નહીં દેખાય. વૈજ્ઞાનિકોને જુદા જુદા ગ્રહના માર્ગ દેખાય છે, પણ પોતાના અંતઃકરણમાં પ્રવેશ કરવાનો માર્ગ દેખાતો નથી. અંતરિક્ષની દીર્ઘ યાત્રાઓ થઈ શકે છે આજે વિજ્ઞાનના સંશોધનથી, અંતરયાત્રા થઈ શકતી નથી. એને એક કલાક બેસાડી રાખો અને કહો કે તારી અંતરયાત્રા કર. સૌથી કઠિનમાં કઠિન અને આકરામાં આકરી આ યાત્રા હોય તો અંતરયાત્રા છે. ચાર ધામ કરી શકાય, થઈ શકે છે. આ બધા બાહ્ય છે અને બાહ્યની અંદર સાધનોનો સાથ લેવાય. બધા સાધનોથી ગમે ત્યાં જવું હોય, વૈષ્ણવી દેવીથી આમ ન જતું હોય જવાતું હોય, ઘોડા ઉપર ન જવાતું હોય તો હેલિકોપ્ટરથી જવાય. સાધનો એવા છે કે તમને પ્રભુના દરબારમાં મૂકી દે જ્યાં જવું હોય ત્યાં. પરંતુ પ્રભુને પામવાનો માર્ગ, સ્વરૂપનો માર્ગ એ આકરો છે, એ અંતરયાત્રા છે, એ અંતર્મુખતાની યાત્રા છે. 10 મિનિટ પણ કીધું હોય કે તું તારા સ્વરૂપની અંદર ધ્યાન કર, અંતરયાત્રા કર, તો આપણે 4 લોગસનો કૌશક કરી શકતા નથી. આકરો લાગે છે, કારણ કે અંતર જવાની અંદરની આપણી કોઈ સાધના નથી. બહાર જવાનું બધું ચાલે. હિમાલયની યાત્રા આપણા માટે સરળ બને, અંતરિક્ષની બને, અંતરની ન બને. અને અધ્યાત્મ યાત્રા છે એ અંતરની છે, સ્વ તરફ જવાનો માર્ગ છે વાયા પરમાત્મા. જવાનું છે સ્વને પામવો છે. પ્રભુ તો પામેલા પણ પ્રાપ્ત કરી ચૂકેલા છે, એ તો ત્યાં જ બેઠા છે, પણ એને જોઈને એના દર્શન કરીને એનો માર્ગ જોઈને જીવ પોતે પણ પોતાનું પરમ તત્વ પ્રાપ્ત કરી શકે છે. અને એ યાત્રા એની અંતરની દ્રષ્ટિએ જોઈએ તો ટૂંકામાં ટૂંકી છે, અને ચાલવાની દ્રષ્ટિએ જોઈએ તો લાંબામાં લાંબી છે. એ ગમે એટલું ચાલે તો પોતે પોતાના સ્વસ્વરૂપ સુધી પહોંચી શકતો નથી. ઘણું નડે છે, વૃત્તિઓ એટલી બધી પર તરફ જોડાઈ ગયેલી છે, ચોખ્ખો નથી માર્ગ, અને એની પાસેનું સાધન છે એ ચર્મનેત્ર છે. જ્ઞાની કહે છે કે પહેલા વહેલા આ લક્ષ્ય ડિફરન્સ તફાવત જોઈ લેમ, કે એ તે માર્ગ પામવાને માટે દિવ્ય નેત્ર જોઈએ, અને એ દિવ્ય નેત્રનો નિશ્ચય કરીને વર્તમાન કાળમાં વિયોગ થઈ પડ્યો છે. નિશ્ચય કરીને, અપીલ વિનાની વાત છે, શંકા વિનાની વાત છે. આપણને એમ થાય કે આપણા પૂર્વજો પાસે તો શું સાધન હતા, વિજ્ઞાન તો કાંઈ નહોતું અને કોઈ પણ પ્રકારની આવી સુવિધા નહોતી, તો એને તો માર્ગ ઘણો કઠિન હશે, અને આપણી પાસે તો કેટલા સાધનો છે. ગમે તે હોય, અરે પોતાના મોબાઈલની અંદર તમે કહો કે મારી પાસે જીપીએસ સિસ્ટમ છે, નેવિગેશન, જ્યાં જવું હોય ત્યાં હું જઈ શકું છું, ગમે તેવા અજાણ્યા સ્થળનો પણ ત્યાં નકશો આવી જાય સામે, એટલે મને કાંઈ વાંધો નથી. એવા કોઈ સાધનો પૂર્વજો પાસે નહોતા, છતાં એ અંતર યાત્રા એની સરળતાથી થતી હતી, અને આપણી યાત્રા કઠિન થઈ ગઈ છે, થઈ શકતી નથી. એ માર્ગ જે છે દિવ્ય નેત્ર જોઈએ છે, એ દિવ્ય નેત્ર નથી, ચરમ નેત્ર છે, ચર્મ નેત્રો છે. હે સખી, તે અજીતનાથ ભગવાને અજીત થવાને અર્થે લીધેલો માર્ગ કંઈ આ ચર્મચક્ષુથી દેખાય નહીં. અજીતનાથ ભગવાન જે અજીત થયા છે એણે લીધેલો માર્ગ, એ માર્ગે જ આપણે જવાશે, પ્રભુ થવાશે. પરમાત્મા જે માર્ગે પ્રભુ થયા એ માર્ગે જ આપણે થવાશે. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, પેરે તે પરમાર્થને તે વ્યવહાર સમર્થ. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કહ્યું. કૃપાણુદેવ તો જબરજસ્ત ડંકાની ચોટ ઉપર વાત કરે, પતરાંગ 54, મોક્ષના માર્ગ બે નથી, એક જ છે. જે માર્ગે રામ તર્યા એ માર્ગે જ મહાવીર તર્યા, અને જે માર્ગે મહાવીર તર્યા એ માર્ગે જ કૃષ્ણ તરસે. જગતમાં કોઈ પણ મુક્તાત્માઓ ઈશ્વરનું સ્વરૂપ જે પામ્યા છે, એક ગમે તે રીતે સંપ્રદાય ભેદ છે, દર્શન ભેદ છે, એના ધર્મના ભેદ તમે ગમે તે દેખીતા કયો, પણ બધાનો માર્ગ એક જ છે. જે લોકો રાગ દ્વેષ રહિત થયા છે, કસાઈને જીત્યો છે જેણે, સંસારની આકાંક્ષાઓથી જે લોકો મુક્ત થયા છે, અને જેણે વૃત્તિ એવા શુદ્ધ આત્માઓમાં પૂર્વે જે થયેલા છે એમાં લગાવી છે, અને એમાં જેવો સ્થિર થયા છે એ જ પામ્યા છે. પ્રભુને પામવાનો માર્ગ જે માર્ગેથી પ્રભુએ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે તે જ છે, કોઈ બીજો નથી. માર્ગ ન બદલાય, માર્ગમાં ઝાડા ઝાખડા આવે, માર્ગમાં અવરોધ આવે, માર્ગમાં દોષ ઉત્પન્ન થાય, માર્ગમાં દિશાભ્રમ ઉત્પન્ન થાય, પણ માર્ગ ન બદલાય. સાચો સાધક આ પ્રભુને શોધવાનો માર્ગ શોધી લે છે. એટલે અહીંયા આનંદગંજી કહે છે બીજા સ્તવનમાં કે મારે તો તારો માર્ગ જોઈએ છે, પંથળોની આડું બીજા જીને તણો, મને તારો માર્ગ મળવો જોઈએ, કે જે માર્ગે તે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે તે માર્ગ કયો છે. તો મોક્ષના માર્ગ બે નથી. ગમે તે આત્માઓ મોક્ષે ગયા હોય, જૈન અજૈન એમાં કોઈ ભેદ નથી. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોઈ. આત્મસિદ્ધિની ગાથા, કોઈ ભેદભાવ નથી. શિષ્યને ઘણા પ્રશ્નો છે, પણ પરમ કૃપાળુએ એનો એક જ ઉત્તર આપ્યો છે. સનાતન શાશ્વત ત્રણેય કાળની અંદર જે મતભેદથી પર છે એવી આત્મસિદ્ધિનો માર્ગ, મતભેદાતીત મોક્ષ માર્ગ એટલે આત્મસિદ્ધિ. આ જ માર્ગ છે, અનંતા જ્ઞાનીઓએ સિદ્ધ કરેલો અને નિશ્ચિત કરેલો એવો આ માર્ગ છે. એટલે કે છે તે આ ચર્મચક્ષુથી દેખાય નહીં, કેમ કે તે માર્ગ દિવ્ય છે અને અંતરાત્મ દ્રષ્ટિથી જ અવલોકન કરી શકાય એવો છે. અંતરાત્મા દ્રષ્ટિ જોઈએ, અને અંતરાત્મ દ્રષ્ટિ એટલે પોતાનો આત્મા છે ક્યાં, આ શરીરની બહાર છે ક્યાં, કોઈ જગ્યાએ નથી. આ જગત તો આખું અમાપ છે, અસીમ છે, બધું હોવા છતાં આટલું વિશાળ છે જગત, પણ આપણો આત્મા ક્યાં છે? આ આત્મા આ શરીરની બહાર ક્યાંય નથી. જ્ઞાનથી એ લોકાલોકને જાણે છે, પણ એના અસંખ્યાત પ્રદેશ છે, એનો જે અનંત ગુણો છે, એનો જે પિંડ છે, અરૂપી એવો પિંડ, એવો શક્તિનો પુંજ, એ જે ચૈતન્ય શક્તિ એ આ શરીરની અંદર છે. આયુષ્ય કર્મથી પૂરાયેલો છે. આયુષ્ય પૂરું થતાં પાછો નીકળી જાય છે અને પોતાના કર્મના આધાર ઉપર, ગતિનામ કર્મના બંધ ઉપર પાછો ફરીથી બીજા દેહ, બીજી ગતિ આ ધારણ કરે છે. જુદા જુદા ક્ષેત્રોમાં થાય છે. જ્યાં સુધી પૂર્ણ કર્મરહિત થતો નથી ત્યાં સુધી મુક્ત થતો નથી. મુક્ત થયા પછી એક સમય પણ ત્યાં ઊભો રહેતો નથી. કર્મ ખપી ગયા પછી પ્રાપ્ત સિદ્ધાલય સ્થિત જો, ઉર્ધ્વગમન કરીને એ શિષ્યશિલા ઉપર, એ લોકના ટોચે એ બધા આત્માઓ બેઠા છે, જેને હવે શરીર ધારણ કરવાપણું નથી, જન્મ ધારણ કરવાપણું નથી. અનંત પ્રકારના જન્મ મરણ અને એના આનુષાંગિક બધા દુઃખો એ જેણે ટાળ્યા છે, અને જે પોતાના સ્વરૂપના અનંત સુખની અંદર સાદી અનંત અનંત સમાધિ સુખમાં એમાં લીન થયા છે, તો કે છે એ આત્મદ્રષ્ટિથી એ માર્ગ અવલોકન કરી શકાય. અને આત્મદ્રષ્ટિથી જ માર્ગનું અવલોકન કરવું હોય તો દ્રષ્ટિ બહાર લાવવાની કે અંદર લાવવાની? તો દ્રષ્ટિને અંદર જ લઈ જવી પડે, અંતર યાત્રા જ કરવી પડે. જેમ એક ગામથી બીજે ગામ જવાને પૃથ્વી તળ પર સડક વગેરે માર્ગ હોય છે, તેમ આ માર્ગ કંઈ એક ગામથી બીજે ગામ જવાના માર્ગની પેટે બાહ્ય માર્ગ નથી. અથવા ચર્મચક્ષુએ જોતા તે જણાય એવો નથી. સમજાવે છે કૃપાળુદેવે, વિવરણ આપ્યું છે કે ધરતી ઉપર તો એક ગામથી બીજા ગામ જવા માટે સડકો છે, કે તમે આ ઉપર જાજો, હવે રોડવે હાઈવે 8 ઉપર જાજો, પછી આમ ક્રોસ આવશે, અહીંયાથી હાઈવે 15 તમને મળી જશે, અહીંયાથી સીધા વયા જશો તો જેસલમેર સુધી જશો, અહીંયાથી પછી હાઈવે 3 આવશે તો એ તમને દિલ્હી તરફ લઈ જશે. બધું છે જગતની અંદર, આ સડકનું માપ છે. થોડે થોડે અંતરે આવા માઇલસ્ટોન આવશે, ક્યાં પહોંચ્યા, કઈ દિશામાં જવું છે, કેટલે પહોંચ્યા છો, કેટલું અંતર કાપવાનું બાકી છે, બધું મળશે. પણ કે છે તેવો આ માર્ગ જગતના માર્ગના જેવો નથી, કે મોક્ષે જવા નીકળો છું, પેલા કેટલું હતું અને હવે ક્યાં પહોંચ્યો, કેટલે પહોંચ્યો, કેટલા માઇલ કાપ્યા, હવે કેટલા બાકી છે, કીએ કોઈ સાધક કે તું કેટલે પહોંચ્યો, હવે કેટલું છેટું છે તારે મોક્ષને, તારે હવે છેટું કેટલું છે? જ્ઞાની કે છે જરાય દૂર નથી, અને છતાંય એનો અંત આવી શકતો નથી, પાર પામી શકતો નથી. જુઓ ચર્મચક્ષુથી જોઈએ છીએ, તો કે છે ચર્મચક્ષુએ જોતા તે જણાય એવો નથી. જ્ઞાનીનો માર્ગ, જિનેશ્વરનો માર્ગ, મુક્તિનો માર્ગ ચર્મચક્ષુથી જણાય તેવો નથી. એ તો અંતરાત્મ દ્રષ્ટિથી જ જણાય. અને અંતરાત્મ દ્રષ્ટિથી તો નયન કયા નયનથી દેખાય? તો કે દિવ્ય નયનથી, ચર્મચક્ષુથી નહીં. તો દિવ્ય નયનનું સ્વરૂપ શું છે? નયન તે દિવ્ય વિચાર. આ નેત્રનું સ્વરૂપ શું છે? આ માર્ગને જોવા માટે જે આંખ જોઈએ, નેત્ર જોઈએ, એ નેત્રનું સ્વરૂપ શું છે? તો કે ચર્મચક્ષુ એનું સ્વરૂપ નથી. તો દિવ્ય વિચાર અંતરચક્ષુ છે. અંતરમાં જે વિચાર કરનાર બેઠો છે, અંદર જ્ઞાન સ્વરૂપ એવો આત્મા, એની આંખ જોઈએ. આત્માની આંખે આત્માની મુક્તિનો માર્ગ જોવાનો છે. ખ્યાલ આવે છે? સમયસરમાં આની બધી વાતો જરા વધારે કઠિન કીધી છે. છ કારક તત્વ કીધા છે, ષટકારક, આત્મા વડે, આત્માથી, આત્માનું આ બધું. અહીંયા સીધી વાત કે આત્માની આંખ વડે આત્માની મુક્તિનો માર્ગ દેખાશે તને. નયન તે દિવ્ય વિચાર, કર વિચાર તો પામ. કૃપાળુ દેવની બધી વાતની અંદર એકદમ સંક્ષિપ્ત, સચોટ, અકાટ્ય જેને કહીએ એવા તર્ક છે. અને સુગમ, જલ્દી પકડાઈ જાય, બહુ ભાંજગણમાં પડવું પડે એવું નથી. એ કહે છે ચર્મચક્ષુથી તે કાંઈ અતિન્દ્રિય માર્ગ ન દેખાય. આપણી પાસે જે ચર્મચક્ષુ છે એનાથી જગતનો માર્ગ દેખાય. અતિન્દ્રિય પરમાર્થના માર્ગો છે એ આ ચક્ષુથી દેખાશે નહીં. ભૂલ્યો સહેલ સંસાર, આખો સંસાર ભૂલો પડ્યો છે. અને જે જે લોકો હજી આની અંદર રહીને મુક્ત થવા માટે, સુખી થવા માટે પ્રયત્ન કરે છે, પ્રભુત્વ પ્રામવા માટે, એ જે ચર્મચક્ષુથી પ્રયત્ન કરે છે એને હજુ માર્ગની પ્રાપ્તિ દુષ્કર છે, નહીં મળે. પેલો કબીર સાહેબ કહે છે મોકો કહાં ઢૂંઢે, તું મને કાબામાં જોશ, તું મને કાશીમાં જોવા નીકળો છું. કોઈ ગંગા ઘાટે જાય છે, કોઈ હિમાલયના શિખરે જાય છે, હું તો તારી પાસે જ છું, તું ક્યાં શોધવા નીકળો છું? જગદીશને જોવા કાજે દસે દિશા આથડ્યા રે, જગદીશને જોવા કાજે દસે દિશા આથડ્યા રે, આખર આવીને જોયું ઘરમાં એ તો રે જડિયા, ભવના મુસાફર ભૂલારે પડ્યા અમે, ભૂલારે પડ્યા અમે, ભવના મુસાફર ભૂલા પડ્યા છે. અમે દસે દિશામાં ગયા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, નૈઋત્ય, વાયવ્ય, ઈશાન, અગ્નિ, અને ઉપર નીચે આકાશ અને પાતાળ, દસે દિશામાં ગયા. ક્યાંય પ્રભુ મળ્યા નહીં. અને કોઈ આવો દિવ્ય નયન વિચાર આપ્યો, દિવ્ય વિચાર કે તું ક્યાં ગોતવા નીકળો છું, મોકો કહાં ઢૂંઢે, હું તો તારામાં જ છું. અને અંદર જોયું તો ઘરમાં એ તો મળ્યા. ઘરમાં એટલે મારા અંતરમાં, મારા પ્રભુ મારાથી દૂર નથી. એ કહે છે ચર્મચક્ષુથી તે કંઈ અતિન્દ્રિય માર્ગ દેખાય ન દેખાય. દિવ્ય ચક્ષુ કયા? તો કે દિવ્ય વિચાર. અને દિવ્ય વિચાર એટલે પરમાત્માની વાણી, આપ્ત પુરુષની વાણી, આપ્ત પુરુષનો બોધ. અને એ બોધ એમણે આપ્યો, અને એ બોધ એ જ લક્ષે આપનારની જે પરંપરા છે પ્રભુની, પ્રભુના ભક્તોની પરંપરા, પ્રભુના પ્રતિનિધિઓની પરંપરા, એ બધી માર્ગના આચાર્યો, ગુરુઓ, ઋષિઓ, મુનિઓ, આ બધા લોકો એ પ્રભુના માર્ગની પરંપરાના વાહકો છે. વિચારના વાહકો છે આ બધા. આપણે ત્યાં સંસારમાં વાસનાના વાહકો છે અને પરમાર્થ માર્ગમાં વિચારના વાહકો છે. આ વિચારના આધાર ઉપર નયણતે દિવ્ય વિચાર, આ દિવ્ય વિચાર તું કર, લૌકિક વિચાર નહીં, લોકોત્તર વિચાર, એ દિવ્ય વિચાર છે. અહીંયા એ પદમાં વિવરણ આગળ થવાનું હશે, અપૂર્ણ કરીને અહીંયા પત્ર બંધ થાય છે, અપૂર્ણ નથી હવે આગળ. કૃપાળુ દેવ ગમે તે પ્રકારના ઉપયોગમાં ચાલ્યા ગયા એટલે આ લખાણ, બાકીની ત્રણ ચાર કડી હતી એનું કંઈ આપણને વિવરણ કૃપાળુ દેવે લખેલું મળતું નથી. પત્ર 753 અહીંયા પૂરો થાય છે, આનંદગંજ 24 સંબંધિત. પત્રાંક 754, સંમત 1953. હે જ્ઞાત પુત્ર ભગવાન, હવે જુઓ આ પછી લખે છે, આ પત્ર પછી કૃપાળુ દેવની વેદના, અંતરવેદના કેવી છે. એમણે આ જગતને બધાને માર્ગ દેખાડવો છે એટલે કે છે, હે જ્ઞાત પુત્ર ભગવાન, કાળની બલિહારી છે આ ભારતના હિનપુણ્ય મનુષ્યોને તારું સત્ય અખંડ અને પૂર્વાપર અવિરોધ શાસન ક્યાંથી પ્રાપ્ત થાય. થવામાં આવા વિઘ્નો ઉત્પન્ન થયા, તારા બોધેલા શાસ્ત્રો કલ્પિત અર્થથી વિરાધ્યા, કેટલાક સમૂળગા ખંડ્યા, ધ્યાનનું કાર્ય સ્વરૂપનું કારણ એ જે તારી પ્રતિમા, તેથી કટાક્ષ દ્રષ્ટિએ લાખો ગમે લોકો વળ્યા, તારા પછી પરંપરાએ જે આચાર્ય પુરુષો થયા તેના વચનમાં અને તારા વચનમાં પણ શંકા નાખી દીધી, એકાંત દઈ કૂટી તારું શાસન નિંદાવ્યું. જ્ઞાત પુત્ર ભગવાન, મહાવીરને કહે છે, મહાવીરનું એક નામ જ્ઞાત પુત્ર છે, કલ્પસૂત્રમાં ઉલ્લેખ આવે છે જ્ઞાત પુત્ર, દેવો એને જ્ઞાત પુત્ર કહેતા, જ્ઞાનનો પુત્ર છે. તો કે છે, જો આ કાળ, આ કાળની બલિયારી કેવી છે કે ભારતના હિનપુણ્ય મનુષ્યો એને તારું સત્ય અખંડ અને પૂર્વાપર અવિરોધ શાસન, તારું શાસન પૂર્ણ સત્યથી ભરપૂર છે અને પૂર્વાપર અવિરોધ છે, એ પ્રભુના શાસનનું એક લક્ષણ છે, એમાં ક્યાંય વિરોધ નથી આવતો. પણ એ મનુષ્યોને, ભારતના મનુષ્યોને ક્યાંથી પ્રાપ્ત થાય, કેવા છે એ મનુષ્યો, હિન પુણ્ય, એના પુણ્યો બહુ પાતળા છે. આ કાળના મનુષ્યોના પુણ્ય ઘણા પાતળા છે, નબળા પુણ્ય છે, હિન પુણ્ય છે. હિન પુણ્ય એટલે નબળું પુણ્ય, નબળા પુણ્યની અંદર પ્રતિકૂળતા જ વધે, મુશ્કેલીઓ જ વધે, દુઃખની માત્રા જ વધે, બાકી કાંઈ વધે નહીં. કહેવાતું હોય કે આપણને ઘણું સારું છે, પણ બધુંય એ સારું પરિણામમાં દુર્ગતિ તરફ ખેંચનારું. ભગવાને એક સરસ મજાનું બોધ લખ્યું, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો, તો એ અરે ભવ ચક્ર નો આટો નહીં એકે ટળ્યો. બહુ પુણ્ય કેરા પુંજથી, સાહેબ તમે કયો છો અમે હિન પુણ્ય વાળા છીએ, તો તમે જ કીધું અમને કે અમે કેવા છીએ, બહુ પુણ્ય, મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે, પણ તને કેવું પુણ્ય પ્રાપ્ત થયું છે, તારા પુણ્યનો પ્રકાર કેવો છે, કે તોય અરે ભવચક્રનો આટો નહીં એકય ટયડો, આ તારું પુણ્યની આ પ્રસિદ્ધિ છે, આ પરિણામ છે, એક પણ આટો ઓછો થતો નથી. કારણ શું કે આ પુણ્યમાં તને મળ્યું શું, હિન પુણ્ય છે એટલે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નય ગ્રહો, વધવા પણ સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહો એક પડ તમને અહો. કે છે શું વૈધુ તને પુણ્ય મેળે, એમાં ઘરનું મકાન છે ને, લક્ષ્મી છે ને, અધિકાર છે, પદ મેળા, આટલી પદવી મળી, આટલો હોદ્દો મળ્યો, ઇલકાબ મળ્યા, ઓહો લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એને ગ્રહો. જુઓ અમારે તો છોકરા છે, છોકરી છે, આવા વેવાય છે, છોકરાના ઘરે છોકરા છે, આ હા હા, એવો પોતાનો મલાવો કરે છે, પુણ્યનો એટલો મલાવો કરે છે કે અમારે ઘણી હરખાઈ છે. ભગવાને એક જ પ્રશ્ન કર્યો કે શું વૈધું, એ તો કે પરિવાર વૈધો છે, લક્ષ્મી વધી છે, તારો હોદ્દો વૈધો છે, અધિકાર વૈધો છે, બધું વધ્યું છે, પણ વધ્યું શું? વેદક પ્રશ્ન છે. તને કીધું તું મનુષ્ય થઈને સંસારનો આંટો ઓછો કરવાનો હતો, એક આંટો તારે ઓછો કરવાનો હતો, આમાં શું વૈધું? આમાં તો તમે અધિકાર વૈધો, હું દાદો થયો ને, મામો થયો ને, ચોથી પેઢી જોઉં છું, શું ધૂળ ચોથી પેઢી જોઈને કરવું જ શું? આ ખોટા મગજની અંદર એટલી પ્રકારનો જીવ ચડી જાય છે. ભગવાન જવાબ આપી દે છે, કેમ કે આપણા જવાબની રાહ જોતા, આપણા જવાબમાં કંઈ હક્કરવાર પણ હોય, વધવા પણ સંસારનો નરદેહને હારી જવો. આ તારા પૂનથી તને જે બધું મળ્યું ને, એમાં ભવનો ચક્ર આટો એકે ઓછો ન થયો, પણ શું થયું એ અમે તને કહીએ છીએ કે વધવા પણ સંસાર, તારો સંસાર વધી ગયો. જે મનુષ્ય દેહથી ભવચક્રનો આંટો ઓછો થવો જોઈતો હતો, એની બદલે આ તને જે પ્રાપ્ત થયું, આમાં સત્સંગનો આવ્યો, આમાં સત્પુરુષનો આવ્યા, આમાં સદગુરુનો આવ્યા, આમાં જિનેશ્વર ભગવાનનો આવ્યા, આમાં વિતરાગ ધર્મનો આવ્યો, મળ્યું એમાં તને તો લક્ષ્મી, અધિકાર, પરિવાર, કુટુંબ આ જ આવ્યું. આ એકે ભવચક્રનો આંટો ઓછો કરવાવાળા નથી, પણ વધવા પણ સંસારનો. અને સંસારનું વધવા પણ થવાથી થયું શું? કે જે પુણ્યથી તને મનુષ્ય જન્મ મળ્યો હતો તે નરદેહને હારી જવો. વાહ, કેવો વિચાર છે! 15 વર્ષની ઉંમરે આ કાવ્ય લખ્યું છે, 15 વર્ષની ઉંમરે નરદેહને હારી જવો. 84 લાખ યોનિમાં ભમતા ભમતા રખડતા રખડતા આવો સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવ પ્રાપ્ત થાય, વિચારવાની ભાન આવે, વિવેક આવે, બધું કરી શકે, ભવના આટા ઓછા કરી શકે અને પોતે પરમાત્મા બની શકે આત્મામાંથી, એવો અમૂલ્ય અવસર આવ્યો અને મૂર્ખ હારી ગયો. રત્નાકર 25મા મહારાજ કહે છે કે હું આ સંસારમાં ત્રિશંકુની જેમ લટકી રહ્યો, હારી ગયો હું તો, આ બધું મળ્યું તો. આ પુણ્ય કેવું? આ હીન પુણ્ય. હીન પુણ્યમાં તરવાના માર્ગ ન મળે, ડૂબવાના મળે, છૂટવાના ન મળે, બંધાવાના મળે. તો આ જે સંબંધો મળ્યા છે એ બધા બાંધનારા છે, છોડનારા નથી. તો કે છે જો આવા વિઘ્નો ઉત્પન્ન થયા અને મતિ કેવી થઈ, આ બધું મળ્યું એટલે તારા બોધેલા શાસ્ત્રો કલ્પિત અર્થથી વિરાધ્યા, ગમે તેમ ફાવે તેમ પોતાનું બુદ્ધિ ચાતુર્ય લગાવ્યું, બુદ્ધિ ચાતુર્યથી પરમાર્થનો માર્ગ કદી મળે નહીં, સમજાય નહીં. પ્રજ્ઞા જોઈએ, વિવેક જોઈએ અને ચિત્તની શુદ્ધિ જોઈએ. કશાય રહિત ચિત્તથી વિતરાગ પરમાત્માની વાતો ન સમજાય. એ વિરાધ્યા, પછી અમે તો એની વિરાધના કરી. કેટલાક સમુડગા ખંડ્યા, કેટલુંક તો છે જ નહીં એમ કરીને ભગવાનના બધા જ વાણીનો એના શાસ્ત્રોનો નિષેધ કરવામાં જ અમારું ડાપણ વાપર્યું. જેમ કોઈ કે આગમ છે જ નહીં, બોલો હા શું બુદ્ધિવાદ આવેલો એનો, છે જ નહીં. કોઈ કે છે પણ 11 તો વયા ગયા છે, ઘીણા હશે તે, તને ખબર હશે તું બહુ ડાયો. તો કે સમુડગા ખંડ્યા, પછી કે છે ધ્યાનનું કાર્ય અને સ્વરૂપનું કારણ એવી જે તારી પ્રતિમા, જિનેશ્વરની પ્રતિમા, નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ, એનાથી આ સંસાર સાગર તરવાનું જે પરમાત્માની સામીપનું સાધન છે, પરમાત્માની ઉપાસના કરવાનું સાધન છે, એમાં નામ રાખ્યું ને સ્થાપના ઉડાડી દીધી, ભાવ રાખો અને સ્થાપના ઉડાડી દીધું, દ્રવ્ય ઉડાડી દીધું. અમે નથી માનતા. પ્રતિમા છે એ ધ્યાનનું કાર્ય છે. પ્રભુની પ્રતિમા વિતરાગતા, સર્વજ્ઞતા, નિર્લેખતા, અહો તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. પ્રભુનું સ્વરૂપ ચિંતવીએ, પ્રભુના ગુણો ચિંતવીએ, તો આ ધ્યાનનું કારણ અને સ્વરૂપનું કાર્ય એ તારી પ્રતિમા છે, એને તમે ઉડાડી દીધી. એના કટાક્ષ દ્રષ્ટિએ લાખો ગમે લોકો વળ્યા, એકદમ ઘેટાશાહી, ટોળાશાહી, બધા ધ્યો ધ્યો વિશ વિશ કરતા કરતા ત્યાંથી બધા દૂર થયા ગયા. અને પછી તારી પરંપરામાં જે પુરુષો થયા તેના વચનમાં અને તારા વચનમાં શંકા નાખી દીધી. કોઈ કે કીધું કે આ છે તો કે ના, એ ખોટું બોલે છે, ભગવાને આવું કંઈ કીધું જ નથી, શંકા નાખી દે, આવું કંઈ છે જ નહીં. એકાંત દૈકુટી તારું શાસન નિંદાવ્યું, એકાંત બુદ્ધિવાદમાં એકાંત બહુ ખતરનાક ચીજ છે. કૃપાણ તો કહે છે એકાંતવાદ જેવો કોઈ મિથ્યાત્વ જેવું નથી, મિથ્યાત્વ નથી એકાંતવાદ, એ મિથ્યાત્વ છે. જૈન દર્શન સ્યાદવાદના પાયા ઉપર ઊભું છે, અને એકાંત દ્રષ્ટિ એ એનું સ્વરૂપ છે વિચારણાનું, કે વસ્તુના અનેક ગુણો છે, અનેક ધર્મો છે, અનેક અપેક્ષાએ અનેક હોય છે, સર્વજ્ઞ સિવાય કોઈની દ્રષ્ટિમાં સંપૂર્ણ સ્વરૂપ આવી શકતું નથી, અને જેની દ્રષ્ટિમાં સંપૂર્ણ સ્વરૂપ આવે છે સર્વજ્ઞ એ કહી શકા નહીં. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો, તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. પ્રભુ કે સર્વજ્ઞ થયા પછી જેણે આ પદ આખું જોયું, સંપૂર્ણ જોયું, એ કહી શકા નહીં. તો અન્યની વાણીનું શું ગજું છે, શું મજાલ છે કે કહી શકે અને આ ચર્ચા કરે ખોટે ખોટી, કે પ્રભુની પ્રતિમા આમ છે તેમ છે, ખોટું છે, શું તમારી મજાલ છે, હેસિયત શું? સંપૂર્ણતા જાણી શકતા નથી આપણે, અને કટાક્ષથી પ્રભુના વચનો ઉપર શંકા નાખી અને એકાંતથી વાત કરતા શીખી ગયા. આ બુદ્ધિની ચાતુરી છે, જ્ઞાન નહીં કવિ, ચાતુરી, ચાતુરી છે, એ જ્ઞાન નથી, એ જ્ઞાનનું લક્ષણ નથી. શાસન દેવી હવે વિતરાગ પરમાત્માને ફરિયાદ કરી છે, અને પછી વર્તમાન દરેકે દરેક શાસનને શાસન દેવી અને શાસન દેવ હોય છે. એનું કામ એવા સંકેતી દેવો હોય છે કે જે મુક્તિ નથી પામ્યા પણ દેવલોકમાં બિરાજે છે. દેવલોકમાં પણ વિતરાગ પરમાત્માની ભક્તિમાં જે લોકો લીન છે, ત્યાંના ભોગ સામગ્રીમાં નથી, ત્યાંના વૈભવમાં નથી, ત્યાંના ઐશ્વર્યમાં નથી, એવા દેવો એ પરમાત્માનું ધરતી ઉપરના શાસનની રક્ષાનું કામ કરે છે, કે એના ભક્તો, એના શિષ્યો, પ્રભુના આરાધકો, માર્ગના, એને કોઈને કંઈ કંઈ તકલીફ આવે અને એના લક્ષમાં જાય, અથવા તો કોઈ એ દેવને પ્રસન્ન કરીને એને કહે તો દેવ એને મદદ કરે. દેવનું કામ એ કે અમારી પાસે દૈવી શક્તિ છે, લબ્ધિ છે, અનંત લબ્ધિ છે, અમે મદદ કરીએ, મુક્તિ ન આપે, પણ ભગવાનના પ્રેમી, ભગવાનના શાસનના આરાધક એને હંમેશા સહાયતા કરે. શાસન દેવી એવી સહાયતા કંઈ આપ કે જે વડે કલ્યાણનો માર્ગ હું બીજાને બોધી શકું, દર્શાવી શકું. કૃપાળુ દેવે શાસન દેવી પાસે શું માગ્યું? એને તો કંઈ જોઈતું નથી, એટલે એણે માગ્યું કે કલ્યાણનો માર્ગ હું બીજાને બોધી શકું. શ્રીમદ રાજચંદ્ર બીજાના કલ્યાણનો માર્ગ બોધનાર પુરુષ છે. એની એક જ આકાંક્ષા છે કે વિતરાગના કલ્યાણનો માર્ગ જે અમને પ્રાપ્ત થયો છે એ માર્ગ જગતના જીવોને પણ પ્રાપ્ત થાય, દર્શાવી શકું એ માર્ગ હું જગતના લોકોને પ્રત્યક્ષ બતાવું. પછી લખે છે, ખરા પુરુષો દર્શાવી શકે, માર્ગ કોણ બતાવી શકે? જે માર્ગને પામ્યા છે તે ખરા પુરુષો. સર્વોત્તમ નિર્ગ્રંથ પ્રવચનના બોધ ભણી વાળી આ આત્મવિરાધક પંથોથી પાછા ખેંચવામાં સહાયતા આપ. હે શાસન દેવી, આ જગતના જીવો નિર્ગ્રંથ પ્રવચનના બોધ તરફ પાછા વળે. અત્યારે ક્યાં છે? આત્મવિરાધક પંથોથી પાછા ખેંચવામાં. આ બધા અત્યારે આત્મવિરાધિક પંથોના માર્ગે ચડી ગયા છે. આ બધા જે ચડી ગયા છે એ માર્ગ આત્મવિરાધક છે. આત્માની આરાધના કરવાની છે, એની બદલે આત્માની વિરાધના થાય છે, આત્માનો નકાર થાય છે, આત્માનો નિષેધ થાય છે, આત્માના ગુણોનું દર્શન થતું નથી. પદાર્થના ગુણો, પદાર્થની શક્તિ, એમાં જ મોહાયેલા છીએ. આત્માનું મહાત્મ્ય લક્ષમાં આવતું નથી. જગતનું તુચ્છ મહાત્મ્ય આપણને બહુ મોટું દેખાય છે. આ આત્મવિરાધક પંથ છે, એનાથી પાછા ખેંચવામાં હે શાસન દેવી તું અમને સહાયતા આપ. તો આ પુરુષને શું કરવું છે? જે જગતના મુમુક્ષુઓ આત્માર્થના નામે આત્મવિરાધક પંથમાં ચડી ગયા છે એમાંથી એને પાછા લાવવા છે. કૃપાળુ દેવનું આ એક એનું સ્વપ્ન છે. એટલે એણે કહ્યું કે આખી પૃથ્વીમાં ફરીને પણ હે સર્વજ્ઞ તારા માર્ગની અલખ જગાવીશું, એવું એને આગળના પાઠમાં લખ્યું છે કે અમને આજે કંઈ અત્યારે હું એ સ્થિતિમાં ઝીલું છું. તો આ જગતના જીવોને આત્મવિરાધક પંથેથી પાછા વાળી અને નિર્ગ્રંથ પ્રવચનના બોધ ભણી વાળવા છે. તારો ધર્મ છે કે સમાધિ અને બોધિમાં સહાયતા આપવી. હે શાસન દેવી, આ તો તારું કામ છે કે જગતના જીવોને સમાધિ અને બોધિમાં સહાયતા આપવી. ક્લેશ રહિત મન થાય એ સમાધિ, અને મોહ રહિત ચિત્ત થાય એ બુદ્ધિ. બોધિ એટલે બોધ. એ ક્યારે થાય? જો મોહ તૂટે તો. જ્ઞાન મળ્યું, જ્ઞાન વાંચ્યું, જ્ઞાન સાંભળ્યું, મોહ ન ગયો, મોહ મંદ ન થયો, મોહ પાતળો ન થયો, મોહ છૂટ્યો ને. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ. અરે મોહ છૂટતો નથી, સાંભળ્યા પછી, વાંચ્યા પછી, વિચાર્યા પછી. તો કહે છે કે મોહ રહિત ચિત્ત તે નિર્વાણનો માર્ગ છે, અને ક્લેશ રહિત મન એ સમાધિનો માર્ગ છે. સમાધિ તો જ આવે ચિત્તના ક્લેશ, મનના ક્લેશ શાંત થયા હોય. મન ક્લેશથી ભરપૂર હોય અને બેસો પદ્માસન લગાવીને સમાધિ ન થાય, શક્ય જ નથી. પણ ક્યાં લોકોને જોવું છે? બસ બાહ્ય ચેષ્ટાઓ કરવી છે, દંભ કરવા છે, આડંબર કરવા છે, અને લોકોને બતાવવું છે અમે ધાર્મિક છીએ, અમે આમ કરીએ છીએ. અને કેટલા એવા હાટડા ખુલી ગયા છે અત્યારે તો, કે લોકોને આ વિરાધક પંથે ઉશ્કેરવામાં જ કામ કરે છે, બીજું કંઈ કામ કરે. કોઈ સાચો માર્ગ બતાવવાની કરુણા નથી કોઈમાં. જેને ધંધો ચલાવવો છે એની પાસે કરુણા ક્યાંથી હોય? જેને પોતાની ધર્મની દુકાન ચલાવવી છે એની પાસે કરુણા ક્યાંથી હોય? દુકાનદાર કરુણાશીલ હોય? દુકાનદાર કરુણાશીલ ન હોય તો કહે છે કે સમાધિ અને બોધિમાં સહાયતા આપવી એ તારો ધર્મ છે અને તું અમને એવી સહાયતા આપ. આવી શાસન દેવી પાસે પ્રભુએ માગણી કરી છે. એક માગણી સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા પાસે કરી છે કે આ તારું શાસન લોકો ગમે તે પ્રકારના પોતાને બહાદુર માનીને એકાંત અને માત્ર ટૂંકી દ્રષ્ટિથી શંકાઓ ઉત્પન્ન કરી અને તારા શાસનની અવહેલના કરી છે, આ બધાને ક્યાંક સદબુદ્ધિ આપીને પાછા લાવ. અને બીજું કહે છે કે હું પણ લાવી શકું તો હે શાસન દેવી તું મને મદદ કર, કે આત્મવિરાધક પંથોથી હું એને પાછા લાવું અને સર્વોત્તમ નિર્ગ્રંથ પ્રવચનનો જે માર્ગ છે, નિર્ગ્રંથ પ્રવચન એટલે ભગવાને નિર્ગ્રંથ પ્રવચનનું વાક્ય રચનામૃતમાં જે તમે કાઢો છો પેલા પાના ઉપર છે, ટાઇટલ ઉપર, કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. નીચે શું લખ્યું છે? નિર્ગ્રંથ પ્રવચન. આ નિર્ગ્રંથ પ્રવચન છે. આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો, તો સર્વ જાણવાની કડાકૂટ છોડીને એકમાત્ર આત્મા જાણવો અને આત્મા જાણવો એટલે આત્મા અનુભવવો, પ્રાપ્ત કરવો. હું આત્મા છું આ તો આત્મા જાણ્યો અને હું આત્મા નથી, આવી મતિ એ આત્મા જાણ્યો કહેવાય નહીં. આત્મા થઈને રે હવે એ આત્મા જાણ્યો કહેવાય. આવી અદ્ભુત દશા પ્રકાળુ દેવના પરમ કૃપાળુ દેવની કૃપાથી અનુગ્રહથી સૌને પ્રાપ્ત થાય એવી બનશે. પત્ર અહીંયા 754 પૂરો થાય છે.